તારીખ 15/9/1995, શ્રી પરમા ગમસાર, બોલ નંબર 59, 506, 505, 407 અને 375 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 626.
રાગ કરનારાને, પુણ્યનો રાગ કરનારાને, સ્ત્રી પુત્રાદિનો રાગ કરનારાને ચૈતન્યનો પ્રેમ નથી. એ ચૈતન્યનો ખૂની છે. શું કહે છે? બધા અનાત્મા છે. રાગ પણ અનાત્મા છે, પુણ્ય પણ અનાત્મા છે, આત્મતત્વ નથી. રાગ તે આત્મતત્વ નથી, પુણ્ય તે આત્મતત્વ નથી. સ્ત્રી પુત્રાદિ જે કુટુંબ પરિવાર છે એ પણ પોતાનો આત્મા નથી. એ બધા અનાત્મા છે. તેનો રાગ કરનારાને ચૈતન્યનો પ્રેમ નથી, પોતાના સ્વરૂપ પ્રત્યે એને પ્રેમ નથી. પ્રેમ નથી તો શું છે? એ દ્વેષ છે. ઠીક, આનંદભાઈએ ગાયું છે ને, દ્વેષ અરોચક ભાવ. સ્વરૂપની અરુચિ એ જ સ્વરૂપ પ્રત્યેનો દ્વેષ છે. આમ ચોખ્ખો દ્વેષ ન દેખાય, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ છે. અહીં તો જરા તીવ્ર વાત લીધી છે. એને ચૈતન્યનો પ્રેમ તો નથી, પણ એ ચૈતન્યનો ખૂની છે. ચૈતન્ય સ્વભાવનું પરિણમન થવું જોઈએ, એનું એમાં ખૂન થાય છે. ચૈતન્ય સ્વભાવ શાંત છે તો આ બધા અશાંતિના કરનારા પરિણામ છે. શાંતિનું ખૂન થાય છે. શાંત સ્વરૂપ આત્મા છે, એમાં આત્માનું ખૂન થાય છે. આમ કોઈ કહે કે ખૂની કહે તો સજ્જન માણસને કોઈ ખૂની કહે, એમ તો તીવ્ર કસાય પણ કરતા નથી, તો ખૂન તો ક્યાંથી કરીએ? તો કે રાગનો રાગ છે, પુણ્યનો રાગ છે, કુટુંબનો રાગ છે, તો એ ચૈતન્યનું ખૂન કરે છે. એ વાત સ્પષ્ટ છે. પોતે પોતાનું ખૂન કરે છે. રાગનો રાગ એટલે કોઈ રાગ સારો લાગે, કોઈ રાગ સારો લાગે, અથવા કોઈ રાગ કર્તવ્ય રૂપે જણાય. કોઈ રાગ કર્તવ્ય રૂપે જણાય કે આ તો કર્તવ્ય છે, આ તો કરવા જેવો છે, એ રાગનો રાગ છે. રાગનો રાગ એટલે રાગ કરવાનો અભિપ્રાય, એમ એમાં આવે છે. અભિપ્રાયપૂર્વકનો રાગ, રાગ કરવાના અભિપ્રાયપૂર્વકનો રાગ છે, એ અનંતાનુબંધીનો રાગ છે. એ આત્માની શાંતિનું અથવા આત્માના જ્ઞાન અને આનંદ પ્રાણનું ખૂન કરે છે, એમ કીધું. બહાર કે પ્રસંગ, ઓર બહાર કે પ્રસંગ કે અનુસાર જો પરિણામ અંશ ઉતના માત્ર દેખે તો દેખને મેં બરાબર આયેગા નહીં, વો બરાબર નહીં દિખેગા. ડોક્ટર કે હાથ મેં છુરી હૈ જિસમે લોહ હૈ ખૂન હૈ, ઓર એક આદમી જો હૈ વો મરા હુઆ ભી પડા હૈ, अरे काटा हुआ मरा हुआ पड़ा है, अब कैसे डिफ्रेंशिएट किया जाए कि उसमें खून नहीं गया। मारने का अभिप्राय नहीं है, फिर भी मार रहे हैं किंतु मारने का अभिप्राय है ही नहीं, ये बात है। मारने का अभिप्राय नहीं है, अभिप्राय विरुद्ध परिणाम और अभिप्राय विरुद्ध क्रिया चल रही है। अभिप्राय नहीं है मारने का, किसी को मारने का अभिप्राय हो ही नहीं सकता, ऐसे बात है। हाँ तो बल भी नहीं है, वो परिणाम में बल है ही नहीं, ऐसे ही परिणाम है। और बड़े बड़े युद्ध रामायण महाभारत में धर्मात्मा लोग भी उपस्थित थे, लड़ने वाले बड़े बड़े धर्मात्मा पुराण पुरुष थे। परमात्मा भी लड़ते हैं क्या, झगड़ा करते हैं क्या, ऐसा लगे। अंदर की बात और है, बाहर की बात कुछ और है। ठीक बात है, तो खुल्लम खुल्लू खून करे मौज मजा करे है, खुल्लू खून करी ने मौज मजा करे है।
लोके कायदा कानून में 19,000 एक भाषे छे, आजी निरंतर और परिणाम करे छे।
हाँ तो आप जन्म मरण था से। बार तो एक मानस नु खून करे तो इन्हें फांसी मिले, ये साबित था। तो एक बॉम्ब नाखी ने 1,000 मानस नु खून करी नाखे तो पण इन्हें फांसी मिले। एक वक्त बीजी व्यवस्था नहीं, लोको में बीजी व्यवस्था नहीं, लौकिक में વિતરાગના કાયદા જુદા છે, ત્યાં તો જેટલું ગુનો એટલું ફળ, અને એ વ્યવસ્થા છે જે કુદરત પાસે, એ વ્યવસ્થા કુદરત પાસે છે। પોતાના આત્માનું અનંતવાર ખૂન કરે તો જન્મ મરણ પણ અનંતવાર કરવા પડશે। કોઈ પરિણામ નિષ્ફળ નથી, ફળ આવશે, ચોક્કસ ફળ આવશે। હા પોતાનું નામ મરણ કયો કે ખૂન કયો, એક જ વાત છે। ઉત્કૃષ્ટ મુમુક્ષુ કોઈ સમજ માં આતા હૈ, જઘન્ય મુમુક્ષુ આમ સમાજ જગત કે લોગ જઘન્ય મુમુક્ષ હો ઔર મધ્યમ કક્ષા કે મુમુક્ષ હો, ઇન સબો કો ભ્રાંતિ હોને યોગ્ય હૈ। ઔર ઇસલિયે જ્ઞાની અનંત કાલ મે પહેચાન મે નહીં આયા, ઇસકા કારણ ભી યહી હૈ કે જગત કે લોગ ભ્રાંતિ મે પડે, એસી બાહ્ય સ્થિતિ હોતી હૈ, અંદર કી સ્થિતિ જુદી હોતી હૈ, તો લોગ પહેચાન નહીં સકતે। यही तो कारण है अनंत काल जाने में। संसार में किसी भी एक विषय की टेक्निक में एक्सपर्ट होना हो तो उनके लिए कोई स्पेशल ब्रांच का स्टडी करना पड़ता है कि नहीं करना पड़ता है? तो वैसे हो जाते हैं तो ये कोई ज्ञानी को पहचानना हो कोई स्पेशलाइज लाइन नहीं है तो ऐसे ही मिल जाए सब, ऐसे हो जाए काम, कैसे बन सकता है? कोई खास लाइन की डिग्री लेनी हो तो खास जगह पे जा करके उनके स्कूल में, उनके कॉलेज में, उनके प्रोफेसर के पास साल, दो साल, चार साल अभ्यास करना पड़ता है कि नहीं? वैसे कहाँ से मिल जाता है? तो ये तो पूरा संसार तैरने का कारण है, इतनी बड़ी टेक्निक है। अनंत दुख को मिटाए और अनंत सुख को प्राप्त करें, इसके लिए कोई खास बात तो होनी चाहिए कि नहीं होनी चाहिए? तो ऐसी कोई खास बात है ऐसा समझ करके गंभीरता से उस मार्ग में प्रवेश करना चाहिए। ते चैतन्य खुनी छे माया जाल नो प्रेमी लो शुद्ध स्वरूप भगवान नो खुनी छे जगत नी माया जेने प्रेम रस चढ़े छे ये पोताना भगवान आत्मा नो खून करे छे। शुद्ध स्वरूप ने शुद्धपणे परिणमवा देतो नथी। સારા ચૈતન્યના ખજાનાને જોતા તને ભાષે કે જે ખજાને ખાલી છે એવા શુભાશુભમાં તું પડ્યો છો, તારું સ્વરૂપ જો તારા ચૈતન્ય સ્વરૂપના ખજાનાને જોતો એમાં દિવ્ય ગુણોના ઢગલા પડ્યા છે, અનંત દિવ્ય ગુણોના રત્નો છે અંદરમાં, શુભાશુભ ભાવ અંદર છે જ નહીં, એનાથી તો ખાલી છે તારો ખજાનો। હા એવો પરિપૂર્ણ છો તું, તારા સ્વરૂપથી પરિપૂર્ણ છો, કરી જ રહ્યો છો પાછો, ઓલું તો કહેતો હોય તો એને આકરું લાગે, એ તો કે તું છો જ। ખરેખર લાગે તો એવા પરિણામથી બચવાનો યથાયોગ્ય પ્રયત્ન થયા વિના બરાબર એને લાગવું જોઈએ પોતાને। કેવી શૈલીથી વાતો કરે છે, શૈલી કરી છે આપણે। તારા ચૈતન્યના ખજાનાને જોતા તને ભાષ્ય એટલે લાગશે, ભાષ્ય એટલે લાગશે તને કે જે ખજાને ખાલી છે એવા શુભાશુભ, શુભાશુભ ભાવ તો ખજાનામાં છે જ નહીં, એનાથી તો ખાલી છે ખજાનો, એમાં તું પડ્યો છો, તારું સ્વરૂપ કોઈ જુદું અને તું કોઈ જે ભાવમાં છો એ ભાવ કોઈ જુદા, વિરુદ્ધ ભાવ છે, શુભાશુભ તો વિરુદ્ધ ભાવ છે ભાઈ, તને મનુષ્ય પણ મળ્યું છે ને, કેવી કરુણાથી વાત કરે, ભાઈ તને મનુષ્ય પણ મળ્યું છે ને, એ આત્મા બહુ સારી તક મળી છે, મનુષ્ય પણ મળ્યું છે એટલે બહુ સારી તક મળી છે, જો તું તારા આત્માને અનુભવે તો મનુષ્ય પણ મળ્યું કહેવાય, નહીં તો મનુષ્ય રૂપે ઢોર સમાન છે, જો આત્માનો અનુભવ કરી લીધો એની મનુષ્યપણાનો તે લાભ લીધો, તકનો લાભ લીધો, નહીતર તો પેટ ભરવાનું કામ તો પશુ પક્ષી પણ કરે છે। કોઈ છરી લઈને મારવા આવે તો ડર લાગે. પોતે હથિયાર વગરનું હોય અને સામા પાસે છરી હોય એ ખબર પડી કે આ ઘા કરશે તો ડર લાગે. સર્પને દેખે તો ડર લાગે, 200 ફૂટ દૂર હોય તો અજગર હોય મોટો, અખાઈનો જાડો ને લાંબો, 200 ફૂટ દૂર હોય, 200-500 ફૂટ દૂર હોય, હજી ક્યાં વાંધો છે, હજી તો ઘણો દૂર છે એમનો, અહીંથી ભાગવા માંડે. અહીં ઘરમાં મિથ્યાત્મા અજગર છે અંદર. સર્પને દેખે તો ડર લાગે, વીછીને દેખે તો ડર લાગે, અને નાનો એવો વીછી પણ ઘરમાં જોઈએ તો ડર લાગે, શત્રુને દેખે તો ડર લાગે, આકરા રોગને દેખે તો ડર લાગે, ભયંકર રોગ જોવામાં આવે તો પણ ડર લાગે. આવો રોગ ન જોઈએ, આ ન જોઈએ, આ ન જોઈએ. પણ જે અહંતા ભવ કરનાર છે એવા મિથ્યાત્વ ભાવનો જીવને ડર લાગતો નથી. આ બધાથી ભયંકર છે એમ કે છે. વાસ્તવિકતામાં લાવવાની વાત છે. અને એ ડર લાગે તો સ્વભાવનું શરણ શોધવા જાય તો એ કેમ છૂટે. બહારમાં જે નુકસાન થાય છે એ સમજાય છે, અંદરમાં મિથ્યા શ્રદ્ધાનું શું નુકસાન થાય છે એ સમજમાં આવતું નથી. જે અનંત નુકસાન છે આના કરતા એ સમજમાં નથી આવતું. પ્રશ્ન કર્યો છે 505માં. રાગ અને આત્માની સૂક્ષ્મ સંધિ દેખાતી નથી. બીજા વિચારો આવ્યા કરે છે તો પ્રજ્ઞા છીણી કેમ મારવી. આ વિષય સમયસારના મોક્ષ અધિકારનો છે. મોક્ષ અધિકારમાં આચાર્ય દેવે મોક્ષના કારણભૂત એવું ભેદ વિજ્ઞાન કરવાની ચર્ચા કરી છે. મોક્ષની ચર્ચા કરવાને બદલે મોક્ષના કારણની ચર્ચા કરી છે, કેમ કે સમયસાર છે ને. તો ત્યાં વાત ચાલી છે કે રાગ અને આત્મા વચ્ચે જે સૂક્ષ્મ સંધિ છે ત્યાં પ્રજ્ઞારૂપી છીણીને મારવી. અને બંનેને જુદા પાડીને જુદા જુદા અનુભવ કરવા એવો ઉપદેશ આપ્યો છે. એના ઉપર આ પ્રશ્ન ચલાવ્યો છે. રાગ અને આત્માની સૂક્ષ્મ સંધિ એટલે શું છે કે આત્માનું જે જ્ઞાન જ્ઞાનાદિ પરિણામ શુદ્ધ અને રાગના પરિણામ એક જ પર્યાયમાં છે. એક જ પર્યાયમાં છે કે બહુ જ સમીપતા છે એકબીજાને, વચ્ચે કોઈ જાણે અંતર જ નથી. તો એ બે વચ્ચે સાંધ છે એટલે એક છે તો બીજું નથી, બીજો છે તે પહેલું નથી, એમને દેખાતું નથી. રાગ અને આત્મા વચ્ચેની સાંધ પણ દેખાતી નથી. એ તો એવા એકને એક દેખાય છે કે જાણે જુદા છે જ નહીં. પણ એ બીજા વિચાર આવે છે, પાંચે શ્રવણ કરે બીજા વિચાર આવે છે, પણ અંદરમાં પ્રજ્ઞા ક્ષણી કેમ મારવી? પ્રજ્ઞા એટલે જ્ઞાન, જ્ઞાનરૂપી પર્યાયથી બેને જુદા કેમ કરવા છે? ને જુદા કરે એમ જ્ઞાનરૂપી પર્યાય જુદા કરે એ કેવી રીતે મારે કરવું? આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. ઉત્તર, પોતે ઉભો પુરુષાર્થ કરે છે. શું કરે છે? પોતે તેથી બીજા વિચારો આવ્યા કરે છે. બીજા વિચારો આવવાનું કારણ શું? ધ્યેય ઉલટું તો પુરુષાર્થ પણ ઉલટો, અને પુરુષાર્થ ઉલટો તો વિચારો પણ ઉલટા. મૂળમાં ધ્યેય ઉલટું છે, તેથી પોતે ઊંધો પુરુષાર્થ કરે છે, તેથી બીજા વિચારો આવ્યા કરે છે. પુરુષાર્થ કરીને ઉપયોગને સ્વભાવ સન્મુખ સૂક્ષ્મ કરે તો આત્મા અને બંધની સંધિ દેખાય અને જુદા પાડી શકાય. સંક્ષેપમાં ઉત્તર આપ્યો છે. પુરુષાર્થ કરીને ઉપયોગને સ્વભાવ સન્મુખ સૂક્ષ્મ કરે, પોતાના ઉપયોગને પોતાના સ્વરૂપ સન્મુખ સૂક્ષ્મપણે કરે તો આત્મા અને બંધની સંધિ દેખાય. સંધિ દેખાય તો જુદા પાડી શકે, સંધિ ન દેખાય તો જુદા ક્યાંથી પડે? એમ કે છે, ઉપયોગને સન્મુખ કરવો
જોઈએ.
હા, સ્વભાવ સન્મુખ એટલે ત્રિકાળી સન્મુખ, લક્ષ ત્રિકાળી ઉપર જાય તો પર્યાયમાં રાગ અને જ્ઞાન જુદા જુદા જણાય. બાજુબાજુમાં હોવા છતાં પણ પ્રજ્ઞા શ્રેણી એટલે જ્ઞાનની અંતર્મુખ ભરેલી પર્યાય, એને પ્રજ્ઞા શ્રેણી કહે છે. એ પોતે જ શ્રેણી છે અને પોતે જ જ્ઞાન એવું જ્ઞાન છે કે જે રાગ અથવા બંધથી એને જુદો જ્ઞાનના સ્વયંના અનુભવમાં રહે તો જુદો પડી જાય, તો રાગ અને બંધ ભાવથી જુદો પડી જાય. રાગ હોય તો ભિન્ન અનુભવ થાય, ભિન્ન અનુભવ થાય. ભલે રાગનું અસ્તિત્વ હોય ત્યાંથી તો સંપૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી રાગનું અસ્તિત્વ તો રહેવાનું છે, પણ જુદો તો જુદો જણાય અને એમાં પોતાપણ થાય નહીં. ઉત્તર તો હા ઉત્તર સંક્ષેપમાં છે. હા, શું છે કે પુરુષાર્થ કરીને ઉપયોગને સ્વભાવ સન્મુખ સૂક્ષ્મ કરે સ્વભાવસનનો ક્યારે ઉપયોગ થાય અને પુરુષાર્થ એવો ક્યારે ઉપડે કે ભાવવાસનમાં સ્ટેજ ભાવવાસનના સ્ટેજમાં આવીને પુરુષાર્થ કરે ત્યારે, તો એ પહેલાનો જે બધો પ્રોસેસ છે એનો વિસ્તાર છે. એ વિસ્તાર નથી લીધો, ઉત્તરમાં સંક્ષેપ લઈ લીધો છે. એટલે શું છે કે બીજા વિચારો આવ્યા કરે છે એટલે એટલે એ પહેલા એ લીધું કે ધ્યેય ઊંચું છે તો વિચારો પણ ઊંચા જ આવશે. સામાન્યપણે પરિણામ જે છે એ ધ્યેયને અનુસરે છે. તમે કોઈ પણ કાર્ય કરવાનો નિર્ણય કરો પછી પરિણામ ઓટોમેટિક એ બાજુ ના ચાલે. એમ ધ્યેય આત્મશુદ્ધિનું પરિપૂર્ણ શુદ્ધિનું ધ્યેય થાય તો પછી વિચારો પુરુષાર્થ બધું એ બાજુ ચાલે, નહીતર એ બાજુ ન ચાલે. તો ઊંધું ધ્યેય છે સંસારનું, તો સંસારના વિચારો આવવાના, આવ્યા વગર નહીં રહીએ. હા, નિર્ણયમાં મૂળમાં નિર્ણયમાં ભૂલ, નિર્ધારમાં જ ભૂલ છે. ધ્યેય બદલાયું નથી, નિર્ણય કરીને ધ્યેય બદલાયું નથી. આખો નિર્ધાર કરીને ધ્યેય બદલાઈ જવું જોઈએ તો પછી પરિણામ આખો પરિણામનો પ્રવાહ છે એ વળાંક લઈ લે છે અને ભાવભાષણ સુધી પહોંચે પછી સ્વરૂપ સ્વભાવ સન્મુખનો ઉપયોગ થાય અને આત્મા અને બંધની સંધિ અને વેદજ્ઞાનના પ્રયોગમાં જ્ઞાન ગોચર થાય. આ તો હજી રાગને જ્ઞાનની સંધિ ન જણાય તો એને એમાં પ્રજ્ઞા પ્રજ્ઞાશ્રેણી માર્ગની બધી વાત ક્યાંથી રહી છે એ જ ખબર પડતી નથી. તન્મય છે એટલો રાગ મય અને વિકલ્પ મય પોતાને અનુભવે છે. ત્યાર પછી કેવો લેવો છે કેવો ચારસો સાત પાનું એકસો દસ સ્ત્રી પુત્ર પૈસા આબરૂ આદિમાં કે રાગની મંદતામાં સુખ છે એમ માંગે છે તેણે જીવનું મરણ કર્યું છે કે હું પોતે આનંદ સ્વરૂપ નથી પણ મારો આનંદ બહારથી મળે છે. જેનો એવો નિશ્ચય છે કે બહારથી ક્યાંકથી આનંદ પ્રાપ્ત થાય છે એ જીવના આનંદ સ્વરૂપે મારી નાખ્યું મરણ કર્યું. પછી કોઈ પણ પદાર્થમાં સુખ માને કે રાગની મંદતાના અનુભવમાં સુખ માને, કેમ કે તીવ્રતાના અનુભવમાં આકુલતા છે એટલા માટે શું એણે જીવનું મરણ કર્યું છે કે હું પોતે આનંદ સ્વરૂપ નથી પણ મારો આનંદ બહારથી મળે છે. મારો આનંદ ક્યાંથી આવે છે, મને અહીંથી આનંદ મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે, એવો જે વિપરીત નિશ્ચય છે એટલે એ પ્રકારના માન્યતાને લઈને પરિણામ ચાલે છે. ચૈતન્ય પરિણતિથી જીવે તે જીવનું જીવન છે. સાચું જીવન કયું કે શાંત ચૈતન્યના શાંત પરિણામથી પરિણમે અને જીવે તે જીવનું ખરું ને સાચું જીવન છે. જ્યાં સુધી એવું પરિણામ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જીવના પરિણામમાંથી ક્લેશ જાતો નથી. ક્લેશિત પરિણામ છે બધા. શું ચૈતન્ય પરિણતિથી જીવે એ જીવનું જીવન છે, બાકી તો બધા ચાલતા મરદા છે. ઠીક, જોવા જ્ઞાનીની નજર, જ્ઞાનીની નજરમાં ચૈતન્યના શાંત જીવને નહીં જીવનારા બધા મરદા દેખાય છે, હાલતા ચાલતા મરદા જોવે છે. મરદાને ખબર નથી, એમ હાલતા ચાલતા મરદાને ખબર નથી. દુનિયાને દાપણ દોડે, બુદ્ધિના ખાનખાના હોય, નાની નજરમાં શું છે, હાલતા મરદા છે. હાલે ચાલે છે ને, પણ મરદા છે બધા. જીવન જ નથી એનામાં, એમ જોવે છે. શું એનામાં જીવન જ નથી, અશાંત જીવન એ કઈ જીવન છે એમ કહે છે, એ જીવન જ નથી એમ.
જીવો
જીવ છે એમ કોઈ બીજા જગતના જીવો માનવા તૈયાર નથી. ખરેખર તો પોતે જીવ નથી એમ પહેલા માન્યું છે, પછી એના ફળમાં જગતના જીવો એને જીવ તરીકે સ્વીકારવા તૈયાર નથી એવી હાલત થાય છે. ચૈતન્ય પરિણતિથી જીવે તે જીવનું જીવન છે, બાકી બધા ચાલતા મરદા છે. પામર પર ચીજમાં નજર દોડાવીને સુખી માને છે, પણ પ્રભુ તો દુઃખી છો. પ્રભુ કીધો ઠીક, પામર ને પ્રભુ કીધો. પર ચીજમાં નજર દોડાવીને સુખી માને છે, કેવી રીતે? મારે આવા આવા મકાનો, સાધનો, દાગીનાઓ, કપડાઓ, ફલાણું, શરીર આવું બધું, બધી રીતે પર પદાર્થમાં બધું મારે સારું 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 છે, ઘણું સારું છે મારે, માટે હું સુખી છું એમ પર ચીજમાં નજર દોડાવીને સુખી માને છે. પણ જ્ઞાની પુરુષ એમ કહે છે કે પ્રભુ તો દુઃખી છો, એ બધા પરિણામમાં તો દુઃખી છો એમ કહે છે. અન્ય પદાર્થમાં પોતાપણું કર્યું છે, એ બધા પરિણામ તમને દુઃખમય છે. અત્યારે હું પ્રભુ તો દુઃખી છું, જ્યાં આનંદનું ધામ છે, આનંદનો ઢગલો છે, તેને જેને પ્રતીતમાં ને જ્ઞાનમાં લીધું, તેને જ્ઞાન અને આનંદની પરિણતિ થઈ, એ ખરું જીવન છે. સાચું જીવન તો જ્ઞાન અને આનંદની પરિણતિ થાય તે સાચું જીવન છે. અનંત આનંદનું ધામ પોતે છે, એટલે આનંદનો ઢગલો કીધો. આનંદનું ધામ છે એટલે ઢગલો કીધો. તેને જેને પ્રતીતમાં જ્ઞાનમાં લીધું, પ્રતીતમાં લીધું એટલે શું છે, પ્રતીતનો ભાવ શું છે, કે અત્યારે પણ પ્રદેશે 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 એક એક પ્રદેશે જીવના અનંત અનંત આનંદ, બેહદ આનંદ ભરેલો છે, છે વિશ્વાસ એમ કહે છે. પ્રતીત એટલે વિશ્વાસ છે તો તને કાંઈ દુઃખ નહીં થાય, કે હું અનંત આનંદથી ભરેલો, મારે દુઃખ શેનું હોય. જેમ માણસના ખજાનામાં ઘણી સંપત્તિ ભરી છે, જેના ખજાનામાં ઘણી સંપત્તિ ભરી છે એ કાંઈ ખીચામાં હારે લઈને ફરતો નથી, એવા માણસને વિકલ્પ આવે છે કે મારે સાંજે ભીખ માગવા જવું છે, અને ભીખ મળશે કે નહીં મળે, નહીં મળે તો હું શું ખાઈશ, વિકલ્પ જ ન આવે એને, એક પ્રકારનો વિકલ્પ આવે નહીં. કેમ કે એને પ્રતીત નિરંતર વર્તે છે કે મારે તો મારા ભંડાર ભરેલા છે, મારે એ વિકલ્પ શાનો હોઈ શકે. એમ જેને આનંદનું ધામ છે પ્રતીતમાં લીધું, કે મારા પ્રદેશે પ્રદેશે એક એક પ્રદેશ અનંત ગુણ અનંત ગુણનું ને અનંત આનંદનું ગોડાઉન છે. શું એક એક પ્રદેશ પ્રત્યેક પ્રદેશ અનંત અનંત ગુણનું ગોડાઉન છે એવા અનંત અસંખ્ય ગોડાઉન ભેગા છે જીવના ક્ષેત્રમાં. અસંખ્ય ગોડાઉનો ભેગા છે, એક એક ગોડાઉનમાં અનંત ગુણ ને એક એક ગુણનું અનંત સામર્થ અનંત આનંદ જેવો આવી વાત છે. વિશ્વાસ નથી, એનો વિશ્વાસ નથી આવતો, મોટો વિપર્યાસ છે. જો કે માણસ એમ દલીલ કરે છે કે ભાઈ અમે કઈ જોઈએ તો વિશ્વાસ આવે. તમે એમ કહો કે તમારા ઘરમાં ચોરું ડાયટો છે, ખોદો ખોદ્યું થોડું, પણ જો કાંઠો દેખાય તો વિશ્વાસ આવે, પણ ખોદ્યું ને કઈ દેખાય નહીં તો વિશ્વાસ ના આવે ને. એમ આમાં કઈ દેખાયું છે એમ કે છે કે છે, અહીંયા પણ દેખાયું છે. તારું જે જ્ઞાન સ્વરૂપ જ્ઞાન જ્ઞાન તારું જે જ્ઞાન સામાન્ય છે એવું જે જ્ઞાન છે તે જ્ઞાનને આનંદનું રૂપ છે, એક ગુણને અનંત ગુણનું રૂપ છે, એવું છે, આનંદનું રૂપ છે, એનો નમૂનો છે ત્યાં. પણ પોતે જોવે તો જણાય, ન જોવે તો ન જણાય, આમ છે. એક એક પરમાણુ પાસે પોતાના સુખ ની ભીખ માંગે છે, પરમાણુ કઈ હોય તો આપણને સુખ ભીખ માંગે, પણ ઓલાની પાસે કુવામાં નથી, અરડામાં આવે ક્યાંથી? પરમાણુમાં સુખ નથી, એ સુખ આપે કેવી રીતે? સુખ આપવાનો ધર્મ કોઈનામાં છે નહીં. માનો કે બીજા આત્મામાં આનંદ સુખ છે, અથવા સર્વજ્ઞ વિતરાગને અનંત સુખ પ્રગટ કર્યું, તો થોડુંક સુખ આપે કે ન આપે એના ભક્તને? હે, આમ તો કૃપાળુ એમ કે તે તો પ્રભુએ આપ્યો. તો સર્વજ્ઞ ભગવાન સુખ નો આપે, થોડુંક ચપટી સુખ નો આપે અંદરથી, પોતાની પાસે અનંત છે, અક્ષય પાત્ર છે, આનંદનું અને સુખનું અક્ષય પાત્ર છે, એમાંથી થોડુંક આપે તો ક્યાં ઓછું થવાનું છે? તો અક્ષય પાત્ર છે, કે લેવા દેવાની કડાકૂટ ક્યાંય છે નહીં આમાં, કોઈ લઈ શકે નહીં ને કોઈ દઈ શકે નહીં, એમ છે. એટલા માટે શું કરે છે? નામ રાખે છે, સારા ભાઈ નામ રાખે છે ને. જેટલા એના દીકરા થાય, દીકરાના દીકરા દીકરાને બધા એની પાછળ સારા ભાઈ લગાડે. સારા ભાઈ, લાલ ભાઈ, પછી આમ ગુજરાતમાં પસંદ છે. વિશ્વાસ રાખે છે એટલે તો નામ રાખે છે કે મારા દાદા ફલાણા હતા. અને જૈન કુળમાં જન્મ એ તો એના દાદા છે, કહી ગયા છે. જૈન કુળમાં જેનો જન્મ થયો એને એને એના ઉપર 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 જાવ તો આ તીર્થંકર એને દાદા છે. માને નહીં કોઈનું એવી ધીઠતા, ધીઠતા એટલે તીર્થંકર દેવનું પણ ન માને એવી એવી ધીઠતા છે. દસમી પેઢીના દાદાનું માને, પણ આ ઉપરની પેઢીના દાદાનું માનતો નથી. એમાં શું છે, જીવને સંસાર રૂચે છે એટલે એને પોતાનું આત્મહિત ને મોક્ષ રૂચતો નથી, સ્વભાવ રૂચતો નથી, રૂચે છે એ માને છે. આ એક ટેવ છે જીવની, પોતાને જે રૂચે તે માને, ન રૂચે તે ન માને. જુઓ તમે, નાના બાળકથી માંડીને 5 વર્ષનો છોકરો હોય ત્યાંથી માંડીને મોટામાં, એને ગમતું કરશે, એને ફાવતું કામ કરશે. મને આ કામ નહીં ફાવે એમ કહેશે, નહીં કરવું હોય. પછી તેની વાત ક્યાં સુધી જાય છે કે શાસ્ત્ર વાંચે અને શાસ્ત્રમાંથી જે વાત રૂચે ને એ મુખ્ય કરે. પાછી બીજાની સ્થિતિ વિરુદ્ધ વાત આવે ને એને અવગણી જાય, એટલે ફાવતું પકડે. શું એમ કે જો ચક્રવર્તીને આટલો વૈભવ હોય છે તો કે હા, અને તો એને કાંઈ વાંધો ન આવે તો કે એ બહુ સારું લ્યો. શું ચક્રવર્તીને આટલો વૈભવ હોય, આપણે તો ક્યાં એવું છે કે એટલો કાંઈ પરિગ્રહ ચક્રવર્તી જેટલો તો છે જ નહીં આપણે. એને એટલા પરિગ્રહમાં એને પરિગ્રહ નહોતો નડતો, તો આપણને આટલો થોડો છે ક્યાંથી નડે. રૂચતું હોય એવું પકડશે, નહીં રૂચે એ જીવ પકડતો નથી. આમ છે, બાકી ભગવાને કે શ્રી ગુરુ એ કહેવામાં બાકી રાખ્યું નથી. પોતાને ફાવતો પકડી લે, વાદ વિવાદ કરે નહીં કરે, પોતાને ફાવતો એ મુખ્ય કરીને પકડે. પણ આપણે બીજી વાત કરીએ એનું શું, એ ન પકડે, છોડી દે. જ્યાં આનંદનું ધામ છે, આનંદનો ઢગલો છે, તેને જેણે પ્રતીતમાં ને જ્ઞાનમાં લીધું, એવું જે આનંદનું ધામ છે એની એની પ્રતીત આવી, એનું જ્ઞાન, જ્ઞાનપૂર્વકની પ્રતીતો, આંધળી પ્રતીત નહીં. ભગવાને કીધું માટે માની લો એ વાત અહીંયા નથી બિલકુલ. શું જેણે પ્રતીતમાં લીધું, જ્ઞાનમાં લીધું, તેને જ્ઞાન અને આનંદની પરિણતિ થવાની, એને થઈ એમ કે છે. અને એ જીવનું ખરું જીવન છે, એ સાચું જીવન છે. અંદર જે જ્ઞાન ને આનંદ પીડ્યા છે એ પરિણામમાં આવે પ્રવાહિત થઈને, એ સાચું જીવન છે. બાકી બધું જીવન છે આર્ટિફિશિયલ ને ખોટું જીવન છે. નાનીઓને તો બહુ સ્પષ્ટ દેખાય છે, લોકો જે રીતે કૃત્રિમ આનંદ લે છે એ સ્પષ્ટ દેખાય છે. શું કે ભાઈ, અમને કપડાનો શોખ, બહુ સારા કપડાં પહેરી આમાં અમને આનંદ, સાવ કૃત્રિમતા હોય છે. હરામ આનંદ અંદરથી આવતો હોય તો કપડામાંથી આનંદ આવે ને. અમને દાગીનાનો શોખ માટે સારા સારા દાગીના પહેરી, અમને ખાવા પીવાનો શોખ માટે સારું સારું બનાવીને ખાઈએ, એમાંથી આનંદ આવે. પછી વાત કરે ને, અરે આજ તો કાંઈ કઢી ખાધી કે આજ તો ફલાણી ચીજ કાંઈ ખાધી કે શું એમાં મજા હતી, કાંઈ વાતમાં માલ નથી એની અંદર. ખોટો ખોટો કૃત્રિમ આનંદ. શું આનંદ એટલે શું, કલ્પના કરે આનંદ ફાનંદ જેવું કાંઈ છે નહીં, એમાંથી કાંઈ આનંદ માનંદ જેવું કાંઈ છે નહીં, પણ ખોટે ખોટી હોંસ ચડાવે સાવ કૃત્રિમતાથી. જ્ઞાનીઓને ચોખ્ખું દેખાય કે આ હાવ ખોટે ખોટું, આનંદનું નામ નિશાન નથી, ઉલટાનો બિચારો એ વખતે દુઃખી થઈને આકુલિત થઈને દુઃખી થઈ રહ્યો છે. પણ કલ્પના ચડી ચડીને ખોટે ખોટી હોંશ કરે છે. પરિભ્રમણ વધારતો જાય છે અને રાજી થતો જાય છે, પોતાને દુઃખી કરતો જાય છે અને દુઃખી કરવાના ઉપાયમાં પાછો રાજી થતો જાય છે. આવું ઉલટું ચાલ્યું છે. જેટલા પ્રતિબંધ એટલા બધા દુઃખદાયક છે, એ દંડિત થવાનો છે એનાથી. શું કે છે, પાનું 100 પ્રશ્ન છે, લાગુ પડે એવો છે આપણને. ઘણા વખતથી તત્વનો અભ્યાસ કરવા છતાં આત્મા પ્રાપ્ત કેમ થતો નથી? ઠીક, આ ઘણા વખતથી તત્વના અભ્યાસ કરવા વાળાનું એની સમસ્યા છે. લાંબા સમયથી તત્વનો અભ્યાસ કરવા વાળાની આ સમસ્યા છે કે અભ્યાસ તો ઘણા વખતથી કરીએ છીએ છતાં આત્મા પ્રાપ્ત કેમ થતો નથી, હવે થવો જોઈએ કેમ થતો નથી, આ એક સમસ્યા ઊભી થાય છે. ઉત્તર, આત્મા અતિન્દ્રિય આનંદનો નાશ પ્રભુ છે, એના અતિન્દ્રિય આનંદની તાલાવેલી જાગે, આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાશ લાગે નહીં, બીજે ક્યાંય રસ પડે નહીં. શું? અને જગતના પદાર્થોનો રસ ફીકો લાગે, સંસારના રાગનો રસ ઉડી જાય, આમ થવું જોઈએ. શું? આત્મા પ્રાપ્ત થવા માટે વૈરાગ્ય જોઈએ એમ કહે છે. નિરસ પણ લીધું છે, જોયું કેમ કે જીવને બીજો રસ ચડ્યો છે, એનો બીજો રંગ ચડ્યો છે, અનાત્માનો રંગ ચડેલો છે, અને એ પણ ડાર્ક કલર હોય, પાકો એવો રંગ ચડેલો છે કે જેના ઉપર બીજો રંગ ચડે એવો નથી, તો એ રંગ ઉતરે પછી કામ લાગે ને એમ કે છે. આત્મા અતિન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે, એના અતિન્દ્રિય આનંદની તાલાવેલી જાગે. શું? કલ્પાપડ થાય, આનંદ વગર જીવવું એ જીવી ન શકાય એવું અસહ્ય થઈ પડે, એની તાલાવેલી જાગે. અને આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાશ લાગે એની, ક્યાંય મીઠાશ ન લાગે, કેમ કે છે નહીં, કેમ આત્મા માલ કાંઈ છે નહીં, બીજે ક્યાંય રસ પડે નહીં, હું નિરસ એવું જીવન થઈ જાય, બીજે ક્યાંય રસ ન પડે. જગતના પદાર્થોનો રસ ફીકો લાગે, અને પૂર્વ સંસ્કારથી થોડો રસ આવે તો પણ ફીકો લાગે, આમાં શું છે, હવે આ આકુરતા છે એટલી, બીજું આમાં કાંઈ છે રસ લેવા જેવું કાંઈ છે નહીં. એ રીતે સંસારના રાગનો રસ ઉડી જાય, સમસ્ત પ્રકારના સંસારના રાગો છે એ બધો રસ જેનો ઉડી જાય, તો આત્માનો અભ્યાસ કરી અને આત્મા પ્રગટ કરી શકે, નહીતર કરી શકે એમ છે. નાસ્તિની અસ્થિ થઈ છે, રાગરસ છે એ શું છે, નાસ્તિની અસ્થિ થઈ છે, એ નાસ્તિની નાસ્તિ થયા વિના અસ્થિની અસ્થિ થાય એવું નથી એમ છે. કેમ કે જગ્યા ખાલી નથી, શું કરો,
સૂત્ર જેવી વાત છે. સૂત્ર જેવી વાત,
ચોખ્ખી વાત છે. શું કહે છે કે અમો અમો જેના આટલા આટલા વખાણ થાય છે, એ આત્મા અનંતા અનંત ગુણોનો પુંજ પ્રભુ છે કોણ? આ મંદરથી જિજ્ઞાસા આવી જોઈએ. આટલા આટલા વખાણ થાય છે એટલે સર્વજ્ઞ તીર્થંકર દેવ જૈન પરમેશ્વર સમોસ્ત્રની મધ્યમાં જેના વખાણ કરે છે કોણ, અને કહે છે કે આ કાંઈ હજુ પૂરું કહેવાતું નથી. ગુરુદેવ જ્યારે આત્માની શક્તિઓનું વર્ણન કરતા ને, ત્યારે હા આપણે તો એક શક્તિમાં એક કલાક કાઢી, તો કે હજુ પૂરું પડેલું છે જ નહીં, આમાં એક એક શક્તિનું સામર્થ્ય એટલું છે કે એક કલાકમાં ગમે એટલું કોઈ તો પૂરું પડેલું નથી. કે જ્ઞાનમાં આવે છે કેટલું સામર્થ્ય, ભાષામાં આવી શકે નહીં. એક શક્તિનું સામર્થ્ય ભાષામાં ન આવે તો અનંત શક્તિનું ક્યાંથી આવે? એવા જેના વખાણ કર્યા થાય છે એ સમોસરણ ની મધ્યમાં સમુદ્ર ની વચ્ચે ભગવાન વખાણ કરે છે તારા, એમ કે છે. ભગવાન તારા વખાણ કરે છે નહી, તારા ગુણો ના ગીત ગાય છે, તારા ગુણો ના ગીત ગાય છે. તું આવો છો અંદર માં તારા આવા ગુણ છે, એક એક ગુણ. હા, તારા ગુણો નું કીર્તન ભગવાન કરે લ્યો, ઠીક. તારા આત્માના ગુણોનું કીર્તન ભગવાન ઉઠીને કરે છે, એવો તું ગુણવંત છો. એવું હું પ્રભુ, એવું હું કોણ છું? તો પછી હું કેવો? એની એને અંતર જિજ્ઞાસા અને અપૂર્વ જિજ્ઞાસા ઉઠવી જોઈએ. શાસ્ત્રના પાનાનો અભ્યાસ કરે છે, એ બોજો ઉપાડે છે, બીજું કઈ કરતો નથી. વાંચવું, યાદ રાખવું ને બીજાને કહેવું, બોજો ઉપાડે છે, બીજું કઈ નથી. એમાં મને પણ ખબર છે, બતાવવું, બોજો ઉપાડવાની વાત છે. જ્ઞાનીને તૈયારી કરવી પડે, અંદરથી નીકળે બધું, ઉખડે, અને તૈયારી કરવાની હોય નહીં. ચોખ્ખો ચોખ્ખું દર્શન હોય છે. એમ મુમુક્ષુને આશ્ચર્ય થાય, શું આવો મારું આવું સ્વરૂપ, આશ્ચર્ય થાય, અને એને જાણવાની એને ઓળખવાની લગ્ન લાગે, એને પ્રાપ્ત કરવાની લગ્ન લાગે, એની ધૂમ ચડે, લગ્ન લાગે ને ધૂમ ચડે. આ બધું પોતાના અનુભવથી વાત કરી છે. લગ્ન લાગે ને ધૂમ ચડે, એને આત્મા મળે જ ન મળે એમ બને જ નહીં. બેમાં જવાબ આપ્યો છે, એને આત્મા મળે જ અને ન મળે એમ બને જ નહીં એમ કે છે. અહીંયા પણ જવાબ આપ્યો છે. જેટલું કારણ આપે એટલું કાર્ય આવે, જેટલો સ્વરૂપ સંમુખને પુરુષાર્થ કરે એટલી શુદ્ધિ થાય, કારણ આપે એટલું કાર્ય થાય, ગોળ નાખે એટલું ગળ્યું થાય. જેટલું કારણ આપે એટલું કાર્ય આવે, કારણ આપ્યા વિના કાર્ય આવતું નથી. આ લોજિક, આ એનું સાયન્સ છે, એ આ ક્રમ છે, કારણ અને કાર્યનો આ ક્રમ છે. અને જો એ ન સ્વીકારે તો એને કારણ કાર્ય વિપરીતતા નામનો વિપર્યાસ, એ સમ્યક જ્ઞાનના ત્રણ દોષ લીધા ને, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા અને કાર્યકારણ વિપરીતતા, ત્રણ પ્રકારની વિપરીતતા મિથ્યા જ્ઞાનમાં હોય છે. અને સમ્યક જ્ઞાનમાં એ ત્રણેય પ્રકારની વિપરીતતાનો અભાવ હોય છે, એમ લીધું છે. શું કારણ કાર્ય છે ને, એ વસ્તુનું સ્વરૂપ છે. શું જેટલું કારણ આપે એટલું કાર્ય આવે, અને કારણ આપ્યા વિના કાર્ય આવતું નથી. કારણ ના આવે ને અધરથી દશા આવી જાય, અને એની કારણરૂપ દશા ન હોય એવું બની શકે નહીં. કારણની કચાશ ના લઈને કાર્ય આવતું નથી. જેની કારણમાં કચાશ છે એનું કાર્ય પણ થશે નહીં, એ વાત નક્કી છે. આત્માના આનંદ સ્વરૂપની અંદરથી ખરેખરી લગ્ન લાગે, જો કેવા શબ્દો વાપર્યા છે, આનંદ સ્વરૂપની અંદરથી ખરેખરી લગ્ન લાગે, તાલાવેલી લાગે, સ્વપ્નમાં પણ એનું એ જ રહેલું, ઠીક, જાગતા તો ઠીક, ઊંઘમાં સ્વપ્નમાં પણ એ જ આવ્યા કરે, એને સ્વપ્નમાં પણ એનું એ જ રહે, તેને આત્મા પ્રાપ્ત થાય જ, એને આત્મા પ્રાપ્ત ન થાય એવું કદી બને. પેરેન્ટેડ વાત કરી દીધી, પોતાની એ પ્રકારે ધૂન લાગેલી, લગ્ન લાગેલી. શું એટલે એ થાય તો કામ થાય. સ્પષ્ટ વાત છે, પોતાનો અનુભવ બોલે છે. એ જે એકનો અનુભવ, તે બધાનો અનુભવ, એમાં કોઈના અનુભવમાં ક્યાંય ફેરફાર હોય
નહીં.
દેખાવું જોઈએ અનુભવ નું,
દેખાવું
જોઈએ. બેન છે ને, આ વચનાવ્રત ઉપર હોવું
જોઈએ.
સમયસર ગાથા પાંચ ઉપરના છે.